તારીખ 30/5/1990 શ્રી મદ્રાસ ચંદ્રપત્રાંક 459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169.
જીવના સંસારિક કાર્યોમાં તીવ્ર રસે કરીને થતા પરિણામ ત્યાર પછી ભ્રાંતિરૂપે જાણેલું સુખ અને જ્યાં સુખ માન્યું છે ત્યાં પરિણામ તીવ્ર રસે કરીને ઉપજે છે. સુખાવાસ છે અને સુખની માન્યતાને કારણે માન્યતાના આધારથી પરિણામમાં તીવ્ર રસ આવે છે. હવે છેલ્લે એમ કહે છે કે ધાર્મિક વિષયમાં વિપર્યાસ થાય છે, ક્યારે પણ અનંતાનુબંધે ક્રોધ માનમાં એનો પ્રવર્તે છે. આજરા મહત્વનો વિષય છે. તીવ્ર પરિણામે ભાવભાવ રહિત પણે જ્ઞાની પુરુષ એ સમય દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. જે સમય દ્રષ્ટિ જીવ છે, જ્ઞાની પુરુષ છે, એને તીવ્ર રસથી ક્રોધ માન માયા હોય શકતા નથી. જે જીવને તીવ્ર રસે કરીને ક્રોધ માન માયા લોભ ઉપજે છે એને ભવનો ભય નથી. ભાવ ભય રહિત પણ તે પ્રવર્તે છે. નવા જન્મ મરણનું અથવા પરિભ્રમણનું મોટું નુકસાન છે આમાં. એવો જેને ભય હોય છે તેને એ ચારમાંથી કોઈ પણ કષાયનો ઉદય હોય તો રસની તીવ્રતા થઈ શકતી નથી. એક તો આ પ્રતિબંધ એટલા માટે લીધો છે કે સમય દ્રષ્ટિપણાનું મૂળ અહીંયા છે. જીવ ક્યાંથી સમય દ્રષ્ટિ થાય છે એનું મૂળ પકડ્યું છે કે જે જીવને પરિભ્રમણનો નાશ કરવો હતો, પરિભ્રમણથી પોતાના આત્માને છોડાવવો હતો, એ સમય દ્રષ્ટિ થયા છે. હવે સમય દ્રષ્ટિ થયા પછી ભાવભય રહિતપણે કેવી રીતે પરિણામ કરે એ તો સંભવતો નથી. ક્યાંથી તો આખી પરિણામની પરિસ્થિતિની શ્રેણી બદલાવી છે. કે મારે ભવભ્રમણ ન જોઈએ અને ભવભ્રમણથી હું થાકેલો છું, ત્યાંથી પાત્રતા ઊભી થઈ છે. ભવભ્રમણનો નાશ કહો કે પૂર્ણ શુદ્ધિની અસ્થિથી અભિલાષા કહો, બંને એક જ છે. તો એવા સમય દ્રષ્ટિ જીવને એમાંથી આગળ વધીને સ્વાનુભવ સુધી પહોંચ્યા અને પ્રચુર આત્મરસથી જેણે સ્વાનુભવ ઉત્પન્ન કર્યો, એવા નિર્વિકાર રસના પરિણામે જેની પરિણતિ થઈ ગઈ છે, એ પરિણતિના સદભાવમાં તીવ્ર પરિણામે કરી અને ભાવભય રહિતપણે ક્રોધ માન માયા લોભના પ્રકાર ઉત્પન્ન થાય એવું બનતો નથી. હા, પણ તીવ્ર પરિણામ નથી. ક્રોધના પરિણામ હોવા છતાં તીવ્ર રસવાળા પરિણામ નથી. અંદરથી એનાથી છૂટો પડેલો અને એને ઈષ્ટ માનતો નથી, એમાંથી પણ છૂટવા જ માગે છે. બીજા જેવો જે યુદ્ધ કરે છે, તકરાર કરે છે, એ તો તકરાર કરવી જોઈએ એમ કરીને કરે છે. એનો તો અભિપ્રાય ભણેલો છે કે આ અમારે કરવું જ જોઈએ, આમ કર્યા વિના ચાલે નહીં. ત્યારે આ તો પોતે ન ચાલતા માથે આવી પડેલું કરે છે, કરવામાં રુચિ પ્રીતિ નથી. નિષેધ છે ઉલટાનો, કરવું પડે છે અને એનો નિષેધ પણ તેથી કરીને વર્તે છે. એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષની તો ક્રોધમાન માયા લોભના પરિણામ કાળે પણ અંદરની સ્થિતિ એવી છે કે જેમાં તીવ્ર રસે કરીને પરિણમાવાતું નથી, લુખા પરિણામથી પરિણમે છે. લુખા પરિણામ છે, નિરસ પરિણામ છે, અથવા એમાં પોતાની હયાતી નથી એવો અનુભવ છે. પોતાનું અસ્તિત્વ પહેલા એવા પરિણામમાં અનુભવ ગોચર થતું હતું, એ પ્રકાર મટી ગયો છે, અથવા પોતાની હયાતીને ખેંચી લીધી છે. એવા પરિણામ નથી, પણ એવું જાતનો ઉદય છે કે આવી પડ્યું છે, કરવું નથી ને કરવું પડે છે એમ છે. ભલે એ લૌકિક ન્યાય નીતિનો પ્રસંગ હોય તો પણ એ ઉપર છેલ્લો છે. ભાવ માતાનો દ્રષ્ટાંત આવે છે કે સગી માતા કરતા વધારે લાલન પાલન કરતી દેખાય, પણ માતાનો પ્રેમ ક્યાંથી લાવશે? જે એની જનેતા છે એનો પ્રેમ છે બાળક ઉપર, એ પ્રેમ પેલી બાઈ ક્યાંથી લાવશે? જે નોકરી કરીને પૈસા લઈને પરિશ્રમનો વળતર મેળવીને જે ઉછેર કરે છે બાળકનો, મીઠાશથી બોલાવે, સારી રીતે એને રમાડે, સારી રીતે ખવડાવે પીવડાવે, નવડાવે ધમડાવે, તો પણ જે એના હૃદયનો પ્રેમ છે ક્યાંથી આવવાનો હતો? કોઈ એમ કહે આટલું તો એની હજી માય ન કરે, એવું સરસ કામ કરે છે, વાત સાચી છે. એની માં થોડી બેદરકારી રાખે તો પણ એનો પ્રેમ છે એ કાંઈ ઘટી જતો નથી, અને આ ઘણી દરકાર રાખે માટે એનો પ્રેમ થઈ જાય છે એવું બની શકતો નથી. કેમ કે પારકું એ પારકું ને પોતાનું એ પોતાનું, એમ અહીંયા એ પારકું થઈ ગયું છે. જે કાંઈ ઉદય છે એ મારો નથી, શું ઉદય છે એ મારો નથી, પૂર્વ કર્મકૃત છે, આવી રીતે લઈ જાય છે. બધું ફરી જાય. એટલે મમત્વ વસ્તુ જુદી છે, એકત્વ વસ્તુ છે એ તીવ્ર રસને ઉત્પન્ન કરે છે. તીવ્ર પરિણામે ભાવ ભાવ રહિતપણે જ્ઞાની પુરુષ અથવા સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. હવે બીજી વાત કરે છે, હવે સમ્યક દ્રષ્ટિની નહીં પણ મીઠા દ્રષ્ટિની વાત કરે છે, કે જે સંસાર અર્થે અનુબંધ કરે છે ઉદય પ્રસંગોના પરિણામ, સંસારિક કાર્યોના પરિણામ છે કે જે સંસાર અર્થે અનુબંધ કરે છે, બીજા જેવા જે તે ઉદયમાં વર્તે અને તેવા તેવા જ પાછા કસાય ભાવે નવા બંધ થાય, તેના કરતા આ ભયંકર છે એમ કહે. પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે. જે પરમાર્થ માર્ગ નથી એને પરમાર્થ માર્ગ માને છે, જે અકર્તવ્ય છે એને એ કર્તવ્ય માને છે, અને ભ્રાંતિગત પરિણામે જે ગુરુ નથી તેને ગુરુ માને છે, દેવ નથી તેને દેવ માને છે, ધર્મ નથી તેને ધર્મ માને છે.
બધી વાત
એ તો ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ વાત કરે છે. કહેવાની શૈલી દરેકની જુદી જુદી છે. બાકી આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ, ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ, એના કોઈ ત્રણેય કાળનો માર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનું પંથ. આ બધા સૂત્રો મૂકી દીધા છે એમણે તો, આમાં કાંઈ ફેર પડે એવું નથી. ફેર માને એને ભ્રાંતિ થઈ છે, જેને ફેર માન્યો છે એને કાંઈક ભ્રાંતિ વર્તે છે, બાકી ફેર પડતો નથી, ફેર હોતો જ નથી. નિશંક રહેવા યોગ્ય છે, નિશંક થવા યોગ્ય છે કે એમાં કોઈ ફેર પડતો નથી. એમ થાય બે વાત છે. અનંત જ્ઞાનીઓએ જે વાત કરી છે તે ગુરુદેવે કરી છે, એમ કહેવાય. ન્યાય સંપન્ન અન્યાય વાળી વાત નથી. શ્રીમદજીએ કહ્યું છે તે જ ગુરુદેવે કહ્યું છે, ગુરુદેવ કહેતા હતા એ જ શ્રીમદજી કહે છે, એમાં કઈ ફેર નથી. આપણા સમાજમાં કોઈ વિચારે છે કે શ્વેતાંબર દિગંબરમાં ફેર નહોતો પડ્યો કે ખબર નહોતી પડતી ફલાણો ભીજણો, એ બધી વાત સમજણ વગરની છે. કાંઈ ફેર નથી, બધું સમજીને બેઠા છે. દ્રવ્યક્ષેત્ર કાળ અનુભાવ કાળભાવ અનુસાર કહે ન કહે, કોઈ બીજી શૈલીથી કહે, કોઈને ઉભો રાખવા કહે તો વાત કરે, એ બધી વ્યક્તિગત વાત છે. સિદ્ધાંતમાં ક્યાંય ભૂલચૂક થયું હોય તો એ બધો નથી, બની શકે જ નહીં. જેને અંદરમાં આત્માને રાગના એક કણથી પણ ભિન્ન અનુભવ કરી લીધો, જોડે વર્તતો પોતાના પરિણામમાં થતા અંશને પણ આત્મામાં ભેળવો નહીં, વિભાવમાં સ્વભાવને એક કણ માત્ર પણ ભેળવો નહીં, જે વિકલ્પ સ્વરૂપનો હતો એને પણ આગો રાખ્યો, સ્વરૂપના સ્વભાવના વિકલ્પને પણ જેને ભિન્ન પાડી દીધો, એવો અંતરંગ મહાવિવેક જેને ઉત્પન્ન થયો હોય એને સ્થૂળ અવિવેક વર્તતો હોય, એ વાત વિચારવા જેવી પણ રહેતી નથી. વિચારવાનો સવાલ નથી રહેતો. ભૂલ ખાવામાં એવું છે કે પોતે ભૂલ ખાય છે, પોતાના કારણથી થાય છે ભૂલ ખાય છે. ભૂલ ખાનાર તો પોતાના અજ્ઞાનને કારણે, પોતાની અણસમજણને કારણે ભૂલ ખાય છે. એમણે તો જ્યાં જે કીધું છે તે યથાર્થ કહ્યું છે એવો જેણે નિશ્ચય રાખ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરે. કોઈ વાત બુદ્ધિગમ્ય ન થાય પોતાને તો પોતાની બુદ્ધિનો દોષ સમજીને સમજવાનો પ્રયત્ન કરે. પણ જે પોતાથી આગળ છે અને પોતે જેનાથી પાછળ છે, ત્યારે પોતે એવો નિર્ણય ન લીએ કે એની આગળ જઈને નિર્ણય લે, એવી ભૂલ ન કરે પોતે. અને એવી ભૂલ કરે ત્યારે એ જ અનંતાનુબંધીના પરિણામ છે એમ અહીંયા કહેવાનો મુદ્દો ચાલે છે. જ્યારે જીવ એવી રીતે ભૂલ કરે છે ત્યારે એ જ અનંતાનુબંધીના અને અનંત સંસારના પરિણામ છે એમ કહેવા માંગે છે. પહેલા તો એ વિચાર કરવો જોઈએ કે હું એનાથી આગળ કે હું એનાથી પાછળ. જો હું પાછળ છું તો એના આગળનો નિર્ણય કેમ લઉં, એ કેવી રીતે બનવા યોગ્ય છે? દર્દી થઈને ડાક્ટરને એમ કે તમને ખબર ન પડે, મને દવા કરવા દો, તમારું કામ નથી એમાં, એમાં હું કહું એ બરાબર છે? એના જેવી વાત થઈ ગઈ તો રોગ વધારવાની અને મરવાની જ્ઞાન થઈ જાય સીધી. ચારિત્ર મોને અજ્ઞાન ને અને મિથ્યા દર્શન ને ત્રણેય ને અવિના ભાવે પણ છે. મિથ્યાત્વ દર્શન મોના પરિણામ, જ્ઞાન અજ્ઞાન જ્ઞાન ગુણના પરિણામ મિથ્યા જ્ઞાન. અને અચારિત્ર તે ચારિત્ર ગુણના, અનંતાનુબંધિત ચારિત્ર ગુણના પરિણામ ત્રણે સાથે રહે છે. જેમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર સાથે રહે છે, એમ મિથ્યાત્વ અજ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ સાથે જ રહે છે. કહે છે કે એ સંસારના કાર્યો વખતે એમ હોય એ બીજી વાત છે, અને ધર્મના ક્ષેત્રમાં જે પોતાની અણસમજણને લઈને ગડબડ કરે તો એ પાછી બીજી વાત છે. એટલે સંસારનો અર્થે અનુબંધ કરે તેના કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે. તે જીવને ઘણું કરી અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ થાય છે. કારણ કે કારણ લે છે હે, મિથ્યાત્વ જ્ઞાન ને હળવું પડે એટલે અનંતાનુબંધી ની વાત પાડે છે. અહીંયા તો શું કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરીને અનંત અનુબંધ વાળી કરવા વાળી નથી, એ તો બધા ચારિત્ર મોથી થતા કાર્યો છે મોટા ભાગના, એ અનંત અનુબંધ કરવા વાળા નથી. અંદર દર્શન મોહ છે એ અનંત અનુબંધનું મુખ્ય કારણ છે. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજા કરે છે એની જે તત્વની ભૂલ છે, પરમાર્થ માર્ગની ભૂલ છે, વિધિની ભૂલ છે. અપરમાર્થ ને પરમાર્થ જાણીને એનો આગ્રહ રાખે છે અને આગ્રહથી એ જીવ ભજા કરે છે. જ્યારે જીવ એવું કરે છે ત્યારે તે પરમાર્થ જ્ઞાની એવા સત્પુરુષ પ્રત્યે, સર્વજ્ઞ દેવ પ્રત્યે અને તેમના ધર્મ પ્રત્યે તે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. એને અનાદર વર્તે જ છે, અનાદર ન કરતો હોય તો પણ એ અનાદર વર્તે છે, અનાદર કરવા લાગી જશે, પણ પ્રગટપણે અનાદર ન કરતો હોય તો એ અનાદર જ કરે છે. જેમ કે અત્યારે સામાન્ય રીતે સર્વધર્મ સહિષ્ણુતા છે સમાજની અંદર, શું છે કે ભાઈ દરેક પોત પોતાનો ધર્મ પાળે, કોઈના ધર્મને પાળતો કોઈને રોકવો ન જોઈએ, એ સ્વતંત્ર છે એનો ધર્મ પાળવા માટે. એટલે સહિષ્ણુતા રાખવી, સહિષ્ણુતા રાખવી એટલે શું કે એના પ્રત્યે લડાઈ કરવી, વિરોધ કરવો, વ્યય વિરોધ કરવો એવું ન કરવું. તો જે જીવ અપરમાર્થ માર્ગને પરમાર્થ માર્ગ માનીને ભજે છે કે આ તો અમારો ધર્મ છે, એ પરમાર્થ માર્ગ પ્રત્યે એના દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને નિરાદર વર્તે છે. એને કોક તમે અહીંયા આવો તો કે નહીં, અમે તો આ સંપ્રદાયની કંઠી બાંધી છે, એ નહીં આવે. મુંબઈમાં વાત કરી હતી, ભાઈ અમારે ત્યાં શ્રીમદ રાજચંદ્રજીનું મંડળ છે, શ્રીમદ ત્યાં વાંચ્યું એટલે એ લોકોને પણ બહુ સરસ છે, અમારે ત્યાં આવું વંચાય છે. પણ તમારા વાળા જે અહીંયા આવે છે તમારી પાસે, વડવા જાય, ક્યાંય વવાણિયા જાય, ક્યાંય જાય, અગાસ જાય, એ લોકો ત્યાં ન આવે, શ્રીમદ વાંચતા હોય તો ન આવે. તો કે સાચી વાત છે ભાઈ, કંઠી બાંધ્યા પછી એ જ પરિસ્થિતિ હોય છે. કાંજી સ્વામીવાળામાં આપણે ન જવાય, ભલે ત્યાં શ્રીમદ વંચાતું હોય તો આપણે કાંજી સ્વામીના મંદિરમાં કે એના મંડળમાં આપણે ન જવાય. કંઠી બાંધી લીધી સંપ્રદાયની, સંપ્રદાયની કંઠી બાંધ્યા પછી એવી રીતે આપણે લોકો, આપણે તો કાંજી સ્વામીના અનુયાય માટે શ્રીમદમાં, શ્રીમદના આશ્રમમાં આપણે કેમ જલ્દી જવાય, એનામાં કેમ આપણે જવાય, બીજામાં કેમ જવાય, બોલા. પહેલામાં ના લીધું, પહેલામાં તો એટલું જ લીધું કે ભ્રાંતિગત પરિણામે ગુરુદેવ અસદગુરુદેવ ધર્મ ને ભજે છે. અસદગુરુ દેવ ગુરુ ધર્મ લીધા. અહીંયા પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, નાની પુરુષની વાત લીધી, પછી ગુરુ ગુરુ શબ્દ ન વાપર્યો, ગુરુનો અર્થ શું કર્યો? પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, એટલે સત્પુરુષ, દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે એને નિરાદર છે એમ કહેવું તે યથાર્થ છે. એને નિરાદર આવે, આવે ને આવે, અથવા એને ઉપેક્ષા થાય એ પણ નિરાદર છે અને એ અનાદર છે. હા, એ અનંતાનંદના ક્રોધના પરિણામ છે. ક્રોધના પરિણામ નહીં પણ અનંતાનંદના ક્રોધના પરિણામ છે. અનાદર કરે તો અનંત નો અનાદર કરે છે. પછી વર્તમાન ના હોય, ભૂત ના હોય કે ભવિષ્ય ના હોય, એક નો અનાદર કરે છે તે બધાનો અનાદર કરે છે. આ સીધી વાત છે. ત્રણેય કાળનો આદર કરવા યોગ્ય છે, કેમ કે જ્ઞાની પુરુષનો આદર કરવો છે, એની દશાનો, એની પવિત્રતાનો, એ આદર કરવાની વાત છે. એમાં કોઈ વ્યક્તિનો વિશેષનો વિષય નથી. વ્યક્તિ તો બહાનું છે, વ્યક્તિ તો એ ધર્મના ધણી છે, એટલે આપોઆપ જ એને નમસ્કાર, વંદન વગેરે બહુમાન થઈ આવે છે. પણ તો એને જ્ઞાની તરીકે માનવાનો પ્રશ્ન નથી રહેતો. જ્ઞાની હોય એને જ્ઞાની માને, જ્ઞાની ન હોય એને જ્ઞાની ન માને, એ સુખી વાત છે. હોય એને માનવું કે ન હોય માનવાનો ક્યાં પ્રશ્ન? ન હોય એને માનવાનો તો પ્રશ્ન જ નથી. ન હોય એને માને એ તો સાચાનો અનાદર કરે છે. જેમ કે જે દેવ નથી એને દેવ માનનારા શું કરે છે? કે સર્વજ્ઞ દેવ પ્રત્યે આવી શકતા નથી, તો એનો અનાદર જ છે. આમ તો સહિષ્ણુતા વર્તે છે કે ભાઈ આપણે કોઈના ધર્મ પ્રત્યે અનાદર ન કરવો, વિરોધ ન કરવો. પણ એ જે એના એના સંપ્રદાયના દેવગુરુ ધર્મને માને છે, કે જે સદદેવ ગુરુ ધર્મ નથી, એ જ સદદેવ ગુરુ ધર્મનો અનાદર થઈ ગયો. સુદેવાદીને સ્થાપવા અને સુદેવાદીને ઉથાપવા, એ એક સિક્કાની બે બાજુ છે. એક કરે એ બીજું કરે જ છે, નથી કરતો દેખાતો એટલે નથી કરતો એમ માનવું ન જોઈએ. એમ વાત છે. વિરોધ અને અવગણના, તો વિરોધ તો કોઈનો કારણ વગર તો કરવાનો પ્રશ્ન નથી. કારણ વગર કોઈને તિરસ્કાર કરવો, દ્વેષ કરવો, એ તો પ્રશ્ન નથી. જે કોઈ અણગમો, નિષેધ જે થાય એ તો દોષ ભાવનો છે. કોઈ આત્માનો તો કરવાનો અમસ્થો પ્રશ્ન નથી. સર્વ મિથ્યા દ્રષ્ટિઓ હોય, જગતમાં અનંતા મિથ્યા દ્રષ્ટિ છે, પણ કોઈ આત્માનો તિરસ્કાર કરવો એ તો પ્રશ્ન નથી. જે કાંઈ વ્યવહાર છે એ પર્યાયને અનુસરીને, જે પર્યાય છે એ પર્યાયનો આદર કરવામાં આવે છે. અને ભવિષ્યની પર્યાય કોઈને જ્ઞાત હોય તો, પ્રસિદ્ધ હોય તો પણ એનો આદર કરવામાં આવે છે. કે ભાઈ આજના નહીં તો ભવિષ્યના પણ એક નક્કી થયેલા છે તો પણ એનો આદર કરવામાં આવે છે, એનો તિરસ્કાર કરવાનો પ્રશ્ન નથી. પણ દોષિત ભાવનો આદર કરવાનો એ પ્રશ્ન નથી. અને એની અંદર જે કઈ પરિણામ કરવા એની જવાબદારીનો ઘણો વિચાર કરવા જેવો છે. કોઈ પણ ધાર્મિક ઇસ્યુ જયારે ઉભો થાય, કોઈ પણ ધર્મના ક્ષેત્રના કાર્યનો ઇસ્યુ જયારે ઉભો થાય, ત્યારે ઘણી ગંભીરતાથી પોતે પગ મૂકવા, એમને પગલું ભરવું, પગલું ન ભરવું, એક પગ, એક ડગલું ન ભરવું, એક પગલું ન ભરવું, એમાં ઘણી ગંભીરતા છે. અને એ ગંભીરતા જીવ સમજ્યા વિના એમનેમ દોડી જાય તો પોતાના આત્માને ક્યાં નાખે છે એની એને ખબર નથી. કઈ ખીણમાં નાખે છે એની એને ખબર નથી, એવી પરિસ્થિતિ થાય છે. એટલે એક એક વાત પોતાને ન સમજણ પડતી હોય, તો વિશેષજ્ઞ હોય, જ્ઞાની પુરુષ હોય, એની સાથે વિચાર વિમર્શ ચર્ચા પ્રશ્ન, પોતે પોતાના માટે પોતાના હિત અહિતના કાળજી કરવા ખાતર, દરકાર ખાતર એને જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. એમને ક્યાંય પગલું ભરવું, ધર્મના ક્ષેત્રમાં ન ભરવું. તમે સંસારમાં ગમે તે કરશો ક્ષમ્ય છે, ધર્મના ક્ષેત્રમાં કાંઈ ગડબડ કરી જાઓ એ અક્ષમ્ય અપરાધ છે. એટલી ગંભીરતા આ પારિવિરાખમાં, એટલી ગંભીરતા છે કે સંસાર અર્થે જે ક્રિયાનો બંધ કરે છે તેના કરતા પરમાર્થના નામે, એટલે ધર્મના ક્ષેત્રની અંદર જે કાંઈ ભૂલ થઈ જાય છે એ બહુ મોટી ભૂલ છે. એ નાની સુની ભૂલ નથી એમ સમજવા જેવું છે. કારણ કે એને એમ લાગે છે કે હું અસાત્મા નથી કરતો, હું વિરોધ નથી કરતો, હું અનાદર નથી કરતો, પણ એ કરે છે. સરોવરની દેવના જૈન મંદિરમાં આવીને દર્શન કરે છે, અને કુદરના દર્શન દેવ મંદિરમાં પણ જઈને દર્શન કરે છે. એ કે હું તો પ્રગટપણે દેવનો આદર કરું છું, મને તો આ આદરણીય છે, અને મને તો આ આદરણીય છે કે તારી વાત ખોટી છે. તમે કુદેવ જ આદરણીય છે, સુદેવ ખરેખર આદરણીય નથી. આદર કરતો હોય તો તારો નિરાદર જ છે. એ વાત ઉપલબ્ધ દ્રષ્ટિએ ન સમજાય એવી છે, એટલે સમજાવે છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ એ વાત નથી સમજાતી એટલે તો સમજાવે છે કે ભાઈ આમાં નિરાદર થાય છે, નથી થતો એમ નહીં પણ બરાબર થાય છે. એકલા બાઇબલ ને માને છે એ તો નિરાદરમાં ઉભા જ છે, પણ બે કોર માને છે તો કે એવા જ છે, એમાં કઈ ફેર નથી, એવું થઈ જાય છે. એટલે જરા ગંભીર વિષય છે. પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. તે સદગુરુ દેવ ધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી, એને આગ્રહ છે, અસતનો પણ આગ્રહ છે એને, એટલે માઠાબોધથી અસાતનાએ એને ઉપક્ષાએ પ્રવર્તે એવો સંભાવ છે. એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા વિના રહેશે નહીં, આજ્ઞા વિરુદ્ધ ગયા વિના રહેશે નહીં. એનો સાધના છે અને એ ઉપેક્ષા એ વર્તે છે. તેમ તે માઠા સંઘથી એવા જીવોનો સંઘ કરવાને લીધે, એ માઠો સંઘ છે અથવા કુસંગ છે, એવા માઠા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં, એ જે કઈ ધાર્મિક ક્રિયા કરે છે એમાં એની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં, તે પરિચ્છેદ માનીને અમે પણ ધર્મ કરીએ છીએ ને, અમે પણ સંસારને ટાળીએ છીએ, અમે પણ સંસારને કાપવા બેઠા છીએ, અમે પણ એ જ માર્ગે આગળ વધીએ છીએ એમ પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષિત રહે છે. એ પરમાર્થનો અનાદર કરે છે, પરમાર્થ માર્ગનો અનાદર કરે છે, પરમાર્થ માર્ગ પર ચાલનારાઓનો પણ અનાદર કરે છે. અને એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે, એ જ અનંતાનુબંધીનું સ્વરૂપ છે એમ કે છે. સંસારના કાર્યોને અનંતાનુબંધીનું સ્વરૂપ અમે નથી કહેતા, કેમ કે એવા કાર્યો તો સમ્યક દ્રષ્ટિ પણ કરતા જોવામાં આવે છે, માટે એનાથી એવો અનુબંધ નથી થતો. જે કાર્યો સામાન્ય જીવો કરે છે, વેપાર ધંધો, રાજપાટ, લડાઈ, બીજું ત્રીજું, એ બધા સંસાર કાર્યો તો જ્ઞાની કરતા જોવામાં આવે છે. જો એ અનંતાનુબંધીના કારણ હોત તો એને અનંતાનુબંધી થાત, તો કે ફેર ક્યાં પડ્યો? કે ભાઈ ફેર ધર્મના ક્ષેત્રમાં પડ્યો છે, અને એ જ અનંતાનુબંધીનું સ્વરૂપ છે એમ કે છે. એ રીતે આ વિષયની અંદર બહુ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે ભૂલે ચૂકે પણ અવિવેકથી વિચાર્યા વિના, અગંભીરપણે યથાર્થ નિર્ણય કર્યા વિના ગમે ત્યાં ગમે તેમ પ્રવર્તવું નહીં. ફરીથી લેવાનું. સૌભાગ્યભાઈ ઉપરનો આ પત્ર છે. સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં ઘણું તત્વ આવ્યું છે, શ્રી કૃષ્ણના દ્રષ્ટાંતથી છે કે શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા એટલે શ્રી કૃષ્ણ અને બીજા એવા જે ધર્માત્માઓ થયા તે બધા આદિકમાં બધા લઈ લેવા સર્વ ધર્માત્માઓ એમની ક્રિયા ઉદાસીન જેવી હતી. એટલો ત્રણ ખંડ નો પરિગ્રહ હતો. 16108 તો જેને રાણીઓ હતી, 16 સહસ્ર 108 છતાં પણ એ ઉદાસ હતા. રાજપાટમાં ઘરમાં બધે બધે ઉદાસ હતા. એ કેમ કે જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારની ક્રિયા તે જ સમયે ન હોય એવો કાંઈ નિયમ નથી. જે કાંઈ સંસારી ક્રિયા છે તે પૂર્વકર્મને લઈને છે, અને જ્યારે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વકર્મના ઉદયો પૂર્વવત ચાલુ રહી જાય છે. એમને એમ જ બધા બહારના દ્રશ્યો અને બહારના ખોખા બધા પૂર્વકર્મના એમને એમ રહે છે. અંદરથી માહિતી આત્મા ફરી જાય છે, ફેરફાર થાય છે, એ આત્મામાં થાય છે, સંયોગમાં ફેરફાર એ વખતે થતો નથી. માટે એવો કોઈ સિદ્ધાંત નથી કે સંયોગ દર્શન ઉત્પન્ન થયું એટલે એને બધો ફેરફાર થઈ ગયો, એવું કાંઈ નથી. પૂર્વકર્મ પ્રમાણે જ બધી સ્થિતિ રહે. પછી બેનશ્રી ને નાની ઉંમરમાં થયું તો એ ઘરકામ વગેરે બધું એમ જ કરતા હતા. એ વખતે જે પહેલું ઘરકામ કરતા હતા એવી જ રીતે કરતા અહીંયા ઘરમાં અહીંયા ભાઈના ઘરે આવી ગયા હતા, પણ એ બધું એવી જ રીતે કરતા હતા. જેટલું ઘરકામમાં હાથ બતાવતા હોય એ પ્રમાણે કામ કરવા કરતા હોય. ફેર ન દેખાય એમાં, અંદરથી ફેર પડ્યો છે, અંદરથી ઉદાસીનતા આવી ગઈ છે, એમાં રસ નથી. પણ સમય દર્શન થયું એટલે હું આ કઈ નહીં કરું એમ કહેતા નથી. એ પ્રમાણે ચાલે, કઈ ખબર ન પડે, કઈ ખબર જ ન પડે. આજ મને કાલમાં શું ફેર છે એના આત્મામાં એ કઈ ખબર ન
પડે.
સમ્યક દર્શન નો મહાત્મા સત્પુરુષો એ પ્રકાશ્યું છે. ગુરુદેવ શ્રી એ તો આ કાળમાં વિશેષે કરીને પ્રકાશ્યું છે. શ્રીમદજી તો આ સમ્યક દર્શન ના મહાત્મા નો તો આ પત્ર છે, એમણે ઘણું કહ્યું છે પણ હવે લોકોને ખ્યાલમાં નથી આવ્યું. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારની ક્રિયા તે જ સમયે ન હોય નાશ પામી જાય એવો કોઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારની ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. એ ક્રિયામાં જે રસ પહેલા હતો એ રસ પછી રહેતો નથી. મોટા ભાગનો રસ તો પૂર્વ ભૂમિકામાં ખલાસ થાય છે. જો એની ભૂમિકા સમજવામાં આવે તો પૂર્વ ભૂમિકામાં જે એ જીવ ઘણો રસ તોડી નાખ્યો હોય છે. સમ્યક દર્શન થતા તો ચૈતન્ય રસ છે, અનંત ચૈતન્ય રસ છે, એમાં ડૂબકી મારી છે, ડૂબે છે એક વાર. એ તો પહેલા પ્રાપ્ત કરવા માટે ઉદાસ થઈને રસ તોડી નાખ્યો હોય છે, પછી તો પ્રાપ્તિ થાય છે ત્યારે તો સંસારના કાર્યોના રસથી વિરુદ્ધ એવો જે આત્મરસ ચૈતન્ય રસ એ અમૃત રસના સરોવરમાં ડૂબી જાય છે. એ તો શાંત રસના સરોવરમાં એટલે રસ ફરી જાય છે, એ તીવ્ર રસે કરીને એ અનુભવ આવે છે. એટલે સંસારની ક્રિયા હોય તો પણ એ ક્રિયા રસ રહિત પણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવને હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. પોતાને પરમાર્થને વિશે ભ્રાંતિ થાય એવી ક્રિયા બીજાને થાય, એની ક્રિયાથી બીજાને ભ્રાંતિ થાય, પણ પોતાને ભ્રાંતિ થાય એવી કોઈ ક્રિયા પોતે કરતો નથી. અને જ્યાં સુધી પોતાને પરમાર્થને વિશે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાઓથી, સાંસારિક ક્રિયાઓથી સમ્યક્ત્વને પણ બાધ થતો નથી. એનું સમ્યક્ત્વ અખંડપણે જળવાઈ રહે છે. સંસારની સર્વ ક્રિયાઓ કરતા જે ક્રિયાઓ અજ્ઞાન ભાવે કરતો હતો સંસારિક સંબંધી, એ ક્રિયાઓ જ્ઞાન દશામાં કરે તો પણ એના સમ્યક્ત્વને બાધ થતો નથી. કેમ કે રસ ફરી ગયેલો છે, નિરસ પરિણામ થઈ ગયા છે, લુખા પરિણામ થઈ ગયા છે, એમ કેવું છે. પછી દ્રષ્ટાંત આપ્યો છે સર્પનો, કે સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી. સર્પનો ચરણ સ્પર્શ ન લે, દૂરથી નમસ્કાર કરે. નાગ બાપા દીવો કર્યો છે, હવે તમે આયલા જાઓ, મહેરબાની કરીને પધારો. અહીંથી તમે જ્યાં સુધી રહેશો ત્યાં સુધી અમને ઊંઘાવાની નથી. ભયથી પૂજે છે એને, એમ સંસારને સર્પ સમજે છે, સંસારના કાર્યો ને સર્પ સમજે છે, કે આમાં ઘેર ભર્યા છે, અને દૂરથી નમસ્કાર છે, એને આત્મામાં સ્પર્શવા દેવાય. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે, પણ ભાવથી પૂજતા નથી. પૂજ્ય ભાવથી પૂજતા નથી, ભયથી પૂજે છે. અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, મારા ભગવાન છે, મારા કલ્યાણના કરનારા છે, એમ સમજીને ઈષ્ટ ભાવથી પૂજે છે. એમ સમય દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, સર્પની જેમ ભજતો દેખાય છે, કે આ સંસાર ન જીવીએ, મારે આ સંસાર હવે ન જીવીએ. તે પૂરે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી ભજતો દેખાય છે, સંસારને ભજતો દેખાય છે, પણ પૂર્વે નિબંધન કરેલા એવા પ્રારબ્ધ કર્મથી એ બધો દેખાવ એનો ઉભો છે, અંદરથી ખસી ગયેલો છે. એક જાસૂસનો દ્રષ્ટાંત આવે છે. સામે સામે બે મિલિટરીની છાવણી, લશ્કરી છાવણી પડી હોય, એમાં એક માણસ એક છાવણીમાંથી બીજી છાવણીમાં જ્યારે જાય ત્યારે વિસ્ફોટો કરી લે. એનો જેવો ડ્રેસ હોય સામે છાવણીમાં, બેના ડ્રેસ જુદા જુદા હોય, નહીંતર તો લડાઈ વખતે ઓળખાય કેવી રીતે કોને કોને મારવો. જો બધાના એક સરખા ડ્રેસ હોય તો પોતાના સૈન્યને મારવા માંડે. એટલે એનો જે ડ્રેસ હોય એ ડ્રેસ પહેરી લે, પછી એની છાવણીમાં એનો ડ્રેસ પહેર્યા પછી એ લોકોના બધા નીતિ નિયમ હોય એ ચુસ્તપણે પાળે, ક્યાંય ભૂલ ન કરે, ભૂલ ન થાય એની તકેદારી રાખે, કે જો હું ભૂલ કરીશ તો પકડાઈ જઈશ, કે આને કેમ ભૂલ થઈ, આ અજાણ્યો માણસ કોઈ ગરી ગયો લાગે છે, કોઈ જાસૂસ તો નથી ને. એટલે એના નીતિ નિયમનો અભ્યાસ પહેલા કરી લીધો હોય, અને બરાબર ચોકસાઈથી ભૂલ ન થાય એવી રીતે એના નીતિ નિયમ પાળે, અને બધી એની એને એના ઓર્ડર પ્રમાણે જ વર્તે. તો આ કવાયત કરે તો ઓર્ડર આપે તો એ જ પ્રમાણે બધું કવાયત કરે, બધું કરે. હવે કહેજો કે એને કેટલો પ્રેમ છે એના ઉપર, એ ખલાસ કરવા માંગે છે. સામેવાળાના આખા લશ્કરને એ ખલાસ કરવા માંગે છે, એટલું સાહસ કરીને ત્યાં ગયો છે. એમ સમ્યક દ્રષ્ટિ સંસારને ભજતો દેખાય છે, પણ સંસારને ખલાસ રાખવા માંગતો નથી, ખલાસ કરવા માંગતો. વાસ્તવિકપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં, એ બંધાઈ જાય સંસારમાં તીવ્ર રસે કરીને, એવો પ્રતિબંધ એને હોતો નથી. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે, પૂર્વકર્મનો ઉદય છે ને એમાં પોતે ભયવાન છે કે નહીં, ભવભયથી ડરીને એ કાર્ય કરે છે. ભવભયનો ડર રાખ્યા વિના નિરંકુશપણે પ્રવર્તો નહીં. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિ પણ તે જીવને હોય છે. એટલે કે જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન થાય કેટલા અંશે સાધકપણું તે જીવને હોય છે. સમ્યક દ્રષ્ટિ તો અખંડ છે, એમાં અંશ પડતા નથી, પણ એ સાધકપણું લેવું આશય છે. સાધકપણું કહેવાનું કે જેટલા અબંધ પરિણામ છે એકનું સાધકપણું છે, અને સમ્યક દ્રષ્ટિને પણ જેટલા સંબંધવાળા પરિણામ છે એટલે અંશે એને અલ્પબંધ થાય છે, એને પણ અલ્પબંધ છે એમ લેવું. એ વાત સમ્યક દ્રષ્ટિની કહ્યા પછી અનંતાનું મંદિરનું પ્રકરણ આ પત્રની અંદર ચર્ચ્યું છે કે અનંતાનું મંદિર ક્રોધ માન માયા અને લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. જો સમ્યક્ત્વ આવે, સમ્યક્ત્વનો સદભાવ હોય તો જ અનંતાનું મંદિર ક્રોધ માયા અને લોભ માયા લોભ જાય, નહીતર જાય નહીં. એમ એમ જ કહેવાય છે અથવા એમ જ સિદ્ધાંત છે, તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે તીવ્ર સ્નેહ વિના એમાં ક્રોધ માન માયા અને લોભ હોય નહીં. અનંતાનું મંદિર તો શાસ્ત્રની વાત થઈ, એટલે કર્ણાનુયોગનો વિષય થઈ ગયો, અને કર્ણાનુયોગનો વિષય તો કેવળ જ્ઞાન ગમ્ય બહુ તો થાય કે ભાઈ આ પરમાણુને કેવી રીતે ઓળખવા, તો કે ભાવથી ઓળખાશે, અને એ ભાવ બુદ્ધિગમ્ય છે. તો એમાં એ બુદ્ધિગમ્ય વાત લીધી, કેમ કે અહીંયા વાત અધ્યાત્મને લેવી છે ને. તો સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના ચીકણા પરિણામ, તીવ્ર સ્નેહ, સ્નેહ એટલે ચિકાશ, તીવ્ર ચિકાશ વાળા જે ક્રોધ માન માયા લોભ છે, એ તીવ્ર ચિકાશ જ્યાં જ્યાં ચિકાશ હોય ત્યાં ત્યાં એ અનંતાનું બંધી બરાબર વર્તે છે, એ સ્પષ્ટપણે એની પરીક્ષા કરી લેવી, પોતાના પરિણામનું અવલોકન કર્યા વિના એને પોતાની ચિકાશ સમજાતી નથી. પોતાના પરિણામને જે તપાસતો હોય, બારીકાઈથી એનું અવલોકન કરતો હોય, એને સમજાય છે કે મારા પરિણામ કેટલા ચીકણા થાય છે. સમ્યક દર્શન દ્રષ્ટિને તો ચીકણા પરિણામ થાય નહીં, પણ મિથ્યાત્વ અવસ્થામાં જે સમ્યક દર્શનની સમીપ જાય છે એને પણ ચીકણા પરિણામ થાય નહીં. ભલે એને અનંતાનું મંદિર નિર્મૂળ નથી થયો, મિથ્યાત્વ નિર્મૂળ નથી થયો, પણ ચીકાશ એને ઘટી જાય છે, ત્યારે એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે અને અનંતાનું મંદિરનો નાશ થાય છે. એટલે મિથ્યાત્વ અવસ્થામાં એમ ન લેવું કે આપણને તો મિથ્યાત્વ છે એટલે તીવ્ર ચીકણા પરિણામ થાય જ ને, સમ્યક્ત્વ ગયા સિવાય, સમ્યક્ત્વ આવ્યા સિવાય તો એ જાતા નથી, અને આપણને સમ્યક્ત્વ આવ્યું નથી માટે આપણા તો ચીકણા પરિણામ હોય એમ મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય નથી. એને તો ચીકાશને તોડવી, આત્માના અહિતને ગંભીરપણે લક્ષમાં લઈને કે આ ચીકણા પરિણામ મારા મોટું અહિત કરે છે, અને જ્યાં સુધી આની ચીકાશ નહીં ઘટે ત્યાં સુધી મને એનો અભાવ થવાનું કારણ પણ નથી. શું છે મિથ્યાત્વ એટલે દર્શનમોહ, અજ્ઞાન અને અનંતાનું મંદિર, દર્શનજ્ઞાન ચારિત્ર ત્રણેયના પરિણામ. એના અનુભાગની મંદતા થયા વિના એનો અભાવ નથી થતો, એને વિશુદ્ધિ કહી છે. લ્યો એને વિશુદ્ધિ કહી છે. 203 નંબરનો જે બોલ છે ને, ગુરુદેવના પ્રવચનો છે, એમાં 203 નંબરનો બોલ છે. દર્શનમોહ મંદ થયા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, જ્ઞાનનો સાથે સંબંધ લીધો. દર્શનમોહ જેનો મંદ થાય એને જ સ્વરૂપ નિશ્ચય થાય, ખ્યાલમાં આવે એટલે એ સ્વરૂપનો નિશ્ચય લેવો, એનું જ જ્ઞાન કેટલું નિર્મળ હોય કે પોતાના સ્વભાવને ગ્રહણ કરી શકે. એ દર્શનમોહ મંદ થયા વિના નથી થતો, ત્યાં અજ્ઞાન પણ મંદ થયું છે, ત્યાં અનંતાનું મંદિર પણ મંદ થઈ ગયું છે, એટલે ચીકણા પરિણામ એને થતા નથી. અજ્ઞાન અને દર્શનમોહની મંદતાના પરિણામ સૂક્ષ્મ છે, સૂક્ષ્મતા આવી એના પરિણામ આત્મહિત માટે બહુ તત્પર થયા છે કે મારે હવે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરી લેવી છે, એ જ મારા જીવનનું ધ્યેય છે ને એ સિવાય મારું કોઈ ધ્યેય નથી, બીજું કરવું પડે એ ધ્યેયથી નથી કરતો, એ કરવું પડે છે ને એક બીજી વાત છે, પણ મારું ધ્યેય એક સ્વરૂપ પ્રાપ્તિ સિવાય બીજું મારું ધ્યેય નથી, એવું જોઈએ, એકમાત્ર આત્મા જ પોતાને જોઈએ અને સંસારમાંથી કાંઈ જોઈતું નથી એવી પાત્રતામાં આવે છે ત્યારે દર્શન બહુ મંદ થાય છે. એમાં પણ જયારે સ્વરૂપ નિશ્ચય કરવા માટેની અંતરશોધ જીવને ચાલે છે ત્યારે પણ દર્શનનો અત્યંત મંદ થાય છે, અને દર્શનનો મંદ થયા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, અને એવો વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવ્યા વિના દર્શનનો અનુભવ થાય નહીં, અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે નહીં. બસ આટલો બોલ છે, સિદ્ધાંત મૂકી દીધો છે દર્શનનો અને અનુભવ સંબંધીનો. એટલે દર્શન શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માની લઈએ તો અજ્ઞાન મંદ પડી ગયું માની લઈએ, દેવગુરુ શાસ્ત્ર વગેરે અનુસરતા દર્શન નો મંદ પડી ગયો ત્યારે કોઈ પડે. હવે તને સ્થૂળ પરિણામ પકડાવીએ, તારા ચારિત્ર ગુણના પરિણામને પકડાવીએ કે આ જેમ તને જે સંસારિક કાર્યનો ઉદય છે એની અંદર તારા ચીકણા પરિણામ થાય છે, તીવ્ર સ્નેહ છે એટલે ચીકણા પરિણામ થાય છે, તીવ્ર ચીકાશ આવે છે, તો હજી ઓલા બે હાજા છે, અજ્ઞાન અને દર્શનમાં હજી તીવ્ર વર્તે છે એમ નક્કી કરી લેજે, અને આ તું પકડી શકીશ, તારી બુદ્ધિમાં આવશે, જ્યાં ત્યાં ઉદય થશે ત્યારે તારી બુદ્ધિમાં આ વાત સમજાઈ જશે, જો તું અવલોકન કરીશ તો કેટલા ચીકણા પરિણામ થઈ ગયા. આ સ્થૂળ છે, ઓલા સૂક્ષ્મ છે, ત્રણેય નાસ્તિના પરિણામ છે, તો પણ ચારિત્ર મોહના પરિણામ છે એ સ્થૂળ છે, દર્શન મોહના પરિણામ અને અજ્ઞાનના પરિણામ એ સૂક્ષ્મ છે. એટલે એ ન સમજમાં આવે કાંઈ વાત પાડી શકે, અનંતાનું મંદિરની જે ચર્ચા કરી છે એનું કારણ એ છે કે તારી અવલોકનના વાત ના આવતી હોય તો હજી તને સમજાવીએ, ન પકડાતું હોય ઝીણું કે ઝીણું તો પકડાય છે ને એમ કે. ત્યાં સુધીના પરિણામ ચીકણા છે એમ એમ પકડ કરે તો પછી એ મોડા ક્યારે પાડે, એને ચીકાશ કેવી રીતે ઘટાડે, તો ભાઈ મારે તો હજી અનુભવ થયો નથી, મારા પરિણામ તો ચીકણા જ થાય ને, ચીકણા છે ખરા પણ એ ચીકાશને ઘટાડી શકાય છે અને એ ચીકાશનો અભાવ કરી શકાય છે, એ રસ્તો પકડીને એ દ્રષ્ટિકોણ પકડીને વાત છે, એ દ્રષ્ટિકોણ છોડીને કોઈ વાત ન લેવી જોઈએ. સ્વરૂપને પકડે અથવા સ્વરૂપને પકડવાની ભાવના કરે ત્યારથી પરિણામમાં ફેરફાર લેવો જોઈએ, નિતક થાય છે અમારી તો છે ભાવના છે એટલે હવે અમે સંસારની પ્રવૃત્તિઓ ઓછી કરી નાખી છે અથવા બંધ કરી દીધી છે, ધાર્મિક પ્રવૃત્તિઓ વધારી દીધી છે, માટે અમારી ભાવના છે કે ઉભો રહે, હજી પણ તને ઉદયના પરિણામ તો થવાના છે, જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી ઉદય ભાવ પણ તને થવાનો છે, સદમસ્ત અવસ્થા છે. હવે પરિણામ ચીકણા થાય છે કે નથી થતા તેનું અવલોકન છે, આ એને પોતાને પોતાનો ખ્યાલ પોતાનો પોતે ક્યાં ઊભો છે કઈ સ્થિતિમાં વર્તે છે એનો ખ્યાલ આવી જાય છે. અહીંયાથી ઘણું સારું માર્ગદર્શન છે, અનુભવ પહેલાની ભૂમિકા જ ન આવે, અનુભવ પહેલાની ભૂમિકા સાધવા માટે એ પરિણામ લુખા થવા જોઈએ, અને એવા લુખા થાય કે બહારનો દેખાવ તો જ્ઞાની કરતા હોય એનો દેખાઈ આવે કરે, અને તો ઘણો વિરાટ છે, આમ ક્યાંય ચિત્ત ચોંટતું નથી, એને આત્મા જોઈએ છે એટલે એનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી એમ બીજાને લાગી જાય. એ શ્રીમદજી લખે છે કે જ્ઞાની કરતા પણ મુમુક્ષુનો વૈરાગ્ય વધી જવો જોઈએ, એ આ રીતે વધી જવો જોઈએ, ખરેખર વધી જતો નથી પણ એનો દેખાવ એટલો ફરી જાય છે, અને જ્ઞાનીને તો દેખાવ ન ફરે તો પણ જ્ઞાની તો જ્ઞાની જ રહીએ છે, એને તો કાપી નાખ્યું છે મૂળી અનંતાનું મંદિરનો, ઓલાને સદભાવ વર્તે છે એટલે એ જોવે છે કે આ હજી જીવતો છે, સરપ અંદર જીવતો છે, આ સરપ મર્યો નથી, મરેલો કરડે નહીં, જીવતો તો ગમે ત્યારે કરડે,
કઈ કહેવાય નહી, એટલે નિર્ભય થઈને સૂતો નથી. દર્શનનું મંદ થઈ જાય છે એટલે એનો જે રસ છે ને એની શક્તિ તૂટે છે. બાકી અભાવ તો ત્યારે થાય છે જયારે સ્વાનુભવ કરે ત્યારે. જ્યાં સુધી દર્શનમાં જીવતો છે ત્યાં સુધી નિર્ભય રહેવાય એમ કહેવા માંગે છે. ભલે અનુભાગ ઘટ્યો હોય તો પણ અભાવ તો નથી થયો ને, સપણ નથી કર્યું, સપણ કર્યું છે પણ લગ્ન નથી થયા. પછી રાંડે, રાંડે એટલે કોઈ બે માંથી એક મરે તો બીજે લગ્ન કરવામાં બહુ વાંધો નથી એમ છે કે નહીં? લગ્ન થઈ ગયા તો ઘણો ફેર પડી જાય છે એમ. અહીંયા હજી અનુભવ નથી થયો એટલે પોતાના સ્વરૂપ સાથે એને એકત્વ નથી સાધ્યું. એકત્વ નથી સાધ્યું તો દર્શનમાં ભલે ગમે એટલો મંદ થયો હોય, એ મંદ થયો હજી મોક્ષ માર્ગમાં આવ્યો નથી. બંધ માર્ગમાં અનંતાનુમંદિમાં બધું એનું ઊભું છે એટલે એને ત્યાં નિર્ભય થઈને રહેવાય. ગમે ત્યારે લથડિયું ખાઈને જે પડે તો તીવ્રતામાં આવ્યા વિના નહીં, એક સેકન્ડની અંદર દર્શનમાં વધી જાય, અનંતાનું મંદિર વધી જાય, જરાક ભૂલ કરે છે. બહુ સાવધાની એને રાખવી જોઈએ એવી વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં દર્શનમાં મંદ પડ્યો હોય તો કઈ એ દ્રષ્ટિએ અવસ્થાને ની વિશેષતા જોવા જેવી નથી એમ કહેવાનું માંગે છે. કેમ કે અવસ્થાનો આશ્રય છોડાવવાનો આ માર્ગ છે. જ્યારે કોઈ એમ વિચારી લે કે હવે હું બહુ નજીક આવી ગયો, મારો દર્શનમાં ઘટી ગયો, મારા અનંતાનો મંદિરને અજ્ઞાન પાતળા પડી ગયા, એટલે એ જ વખતે વધી જાય છે, તીવ્ર થઈ જાય છે. એમ કે એને પર્યાયમાં જોર આવી ગયું. જરા જોર તો ક્યાંય આવવું જોઈએ નહીં. સંસારી પદાર્થોને વિશે એટલે ઉદયને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ માન માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય છે એવા તીવ્ર એને અનંતાનું મંદિરના એને હોવા જોઈએ નહીં, એટલે એને મંદ પાડી દેવા જોઈએ. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનું મંદિર ચતુષ્કમાંથી કોઈનો પણ ઉદય થવો સંભવે છે અથવા ઉદય હોવો એને સંભવે છે. એ તો ચોખ્ખે ચોખ્ખો ઉદય છે. એ જ્ઞાની છે કે કેમ એ પરીક્ષા કરવાની જરૂર રહેતી નથી. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ વાળો જીવ તે બસ આ સીધી વાત છે. તીવ્ર રસે કરીને સંસારમાં ઉદયમાં વર્તે છે તો એ પરમાર્થ માર્ગની બહાર છે. પરમાર્થ માર્ગની અંદર આવવા વાળા જીવને એવી તીવ્રતા રસની હોતી નથી આ સીધી વાત છે. રસ પકડતા આવડતો હોય તો ભૂલીશ નહીં, તો ક્યાંય નહીં ભૂલ. કેમ કે રસની સાથે અજ્ઞાન અને દર્શનનો સંબંધ સીધે સીધો છે, હારો હારે જોડાયેલા જ છે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થ માને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. એકલા પાપ ભાવમાં નહીં, એકલા પુણ્ય ભાવમાં નહીં, પણ જે કોઈ રાગાદી ભાવમાં એને તીવ્રતા આવતી હોય ત્યાં એ બધે પ્રકારે કાયર થયા કરે. એ અંદરથી એનો આત્મા ભયભીત થઈ જાય છે. આ સંસાર વધે છે, આ સંસાર વધે છે, સંસાર મારે વધારવો સુખે અથવા દુઃખે બંને પ્રકારમાં, સાતામાં અથવા અસાતામાં. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. દુઃખમાં તો ઘણા હેરાન હેરાન થઈને એમ કે અરે રે કોઈ રીતે આવા દુઃખમય સંસારમાંથી છૂટીએ તો સારું. પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું તે સુખનું અણગમવાપણું, તે સુખનું નિરસવણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. સંસારને અનુકૂળતાઓ આવતી હોય, વધતી જતી હોય, ત્યારે પણ એને એ વખતે પોતાનો પરમાર્થ માર્ગ સ્મરણમાં આવે અને એ અનુકૂળતાઓ પ્રત્યે નિરસ થઈ જાય કે નહીં, મારો માર્ગ જુદો છે. અનંતવાર આવી અનુકૂળતાઓ ભોગવી અને આમ નામ રખડ્યો છું, હવે કોઈ મારું હિત સાધી લઉં, ગમે તે ઉદય હોય હું મારું હિત સાધી લઉં એમ થઈને પરમાર્થ માર્ગની પ્રાપ્તિના ધ્યેયથી એ હેતુથી જીવ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય બંનેમાં નિરસ થઈ જાય, બંનેમાં ઉદાસીન થઈ જાય, ઉપેક્ષિત થઈ જાય તો એ પરમાર્થ માર્ગ પ્રત્યે આવવાને યોગ્ય છે અથવા તો પરમાર્થ માર્ગી પુરુષ છે એમ લેવું. એ પરમાર્થ માર્ગી આત્મા છે, નહીતર એ પરમાર્થ માર્ગી આત્મા નથી, એ સંસાર માર્ગી આત્મા છે. ચોખ્ખે ચોખ્ખી વાત લઈ લીધી. આ આ પ્રકારની ભાષા એ સીધે સીધી સામાન્ય માણસ પણ પોતાના અનુભવથી સમજી શકે. આ જ્ઞાનીની વાણીનું લક્ષણ એ છે કે અનુભવમાં આવે એવી એમની વાત હોય છે, પોતે એ રીતે જે રીતે અનુભવમાંથી પસાર થયા છે એવી વાતે કરે છે કે બીજાને સમજાય પાછી કે જો ભાઈ તું જોઈજો, તને દુઃખમાં તો કાયરપણું આવતું હશે પણ સુખમાંય કાયરપણું આવે છે કે આ નહીં આ નહીં, મારો માર્ગ જુદો છે, મારે જ્યાં જવું છે એ જુદું છે, મારું ધ્યેય જુદું છે, મારું કાર્ય જુદું છે, આ બધું પૂર્વકર્મને લઈને આવી પડ્યું છે પણ હું આ બધામાંથી છૂટવા માંગુ, ચાહે અનુકૂળતા હોય ચાહે પ્રતિકૂળતા હોય બધેથી છૂટવું જ છે, જેને છૂટવું 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 અંદરથી જેને થઈ રહ્યું છે એને કોઈ બાંધનાર નથી અને સ્વયં જેને બંધાવવું છે. ગુરુદેવ કહે ને ગાડાનું ઢોંસરું ઊંચું કરે ત્યાં ડચકારો કર્યા પહેલા બળદ માથું નાખે, એમ કોઈ એને નોકરું આપે એ તરત જોડાઈ જાય, ગમે ત્યાં અંદર જોડાઈ જાય છે. એ છે કે એને છૂટવું નથી પણ હજી એને બંધાવવું છે. બંધાવનારને કોઈ છોડાવ, જેને સ્વયંને બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી, એને ગુરુ પણ નહીં છોડાવી શકે ને ભગવાન પણ એને નહીં છોડાવી શકે, કેમ કે અનંત શક્તિએ કરીને વર્તે છે, એની સર્વ શક્તિએ કરીને એ સંસારમાં વર્તે છે, એને પણ ફેરવી શકે, પાછા વળવું છે એને કોઈ જોડી શકશે નહીં. આ સીધી વાત છે.